typing it, but I'm not having that for today.
દ્રવ્ય ઇન્દ્રિય છે
e puzgăl din ce, sărindu-i pe pace, acele sărindu-i pace, sărindu-i părinamne prap evi drăgendri, e drăgendri gnanu nimic noti, e drăgendri bhavirinu nimic ce, અથવા એ કર્મચેતનાનું નિમિત્ત છે, અથવા એ અજ્ઞાનનું નિમિત્ત છે, એ નૈમિત્તિક ભાવ એનું નિમિત્ત છે, એ સ્વભાવ ભાવનું નિમિત્ત આ નથી. આ વસ્તુ સમજવાની આ છે. અનંત કાળથી એને આત્માના સ્વરૂપે સમજ્યો નથી. પરથી ભિન્ન હોવા છતાં પણ પર અને સ્વની બેની છે. વેદનાની શક્તિ ભીડાઈ છે, જેની જુદા પાડવાની શક્તિ ભીડાઈ ગઈ છે. એટલે દ્રવ્ય ઇન્દ્રિયથી આત્મા શું છે એના માટે એમ કહ્યું કે કેમ જુદો પાડવો, કે અંતરંગમાં પ્રગટ હતી સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ પ્રગટ છે, છે તેને છે. કોઈને એમ લાગે તો હોય તો કેમ દેખાતો નથી? એમ શ્રીમદ્ગીતામાં પણ એક પ્રશ્ન ઉત્તર કર્યો છે કે જો હોય તો બધાને દેખાવો, જેમ ઘટપટ દેખાય છે એમ આત્મા દેખાવો. જોઈ કશું દેખતો નથી માટે દેખાતો નથી. તારા જ્ઞાનમાં તો જણાયેલો છે સમયે સમયે ભગવાન આત્મા, પણ તને શાસ્ત્ર ઉપર વિશ્વાસ નથી. આમ તો દેવ ગુરુ શાસ્ત્ર ને પગે લાગે, ભગવાન નામ સમય સાર બિરાજમાન પગે લાગે, પણ એમાં લખેલું છે એ સાચું છે એ માનતો નથી. ભૂલ થાય છે. કહે છે કે એ દ્રવ્યને કેમ જીતવી, કે અંતરંગમાં અંદરમાં પ્રગટ આત્મા છે, જેને છે પ્રગટ છે, પ્રગટ છે તે જીવ તત્વ છે, અને પ્રગટ થાય છે તે નવ તત્વ છે. નવ તત્વ પ્રગટ થાય ભલે ક્રમે ક્રમે, પણ એ પ્રગટ થાય એનો સ્વભાવ નવ તત્વનો, અને જીવ પ્રગટ છે એનો સ્વભાવ. જીવ પ્રગટ ન થાય પર્યાય તો ન હોય ધર્મની, પછી પ્રગટ થાય. મોક્ષ નથી તો પછી પ્રગટ થાય, પણ પ્રગટ થાય છે તે જીવ તત્વ નથી. પ્રગટ જે થાય છે એ કોઈ સંવર તત્વ, કોઈ નિર્જરા ને કોઈ મોક્ષ તત્વ છે. પ્રગટ થાય તે જીવ નહીં, જીવના પરિણામ કહો પણ તે જીવ નથી. જીવનું એમાં લક્ષણ નથી, મોક્ષની પર્યાયમાં જીવનું લક્ષણ નથી. મોક્ષ તો અમારે કરવો છે, મોક્ષ તો જોઈ છે, અને જીવ નથી કે ના જીવ નથી, જીવ એનાથી જુદો છે. જીવનું લક્ષણ તો પરમ પારણામિક સ્વભાવ છે, એનાથી જીવ તન્મય છે, અને મોક્ષની પર્યાય તો ક્ષાય ભાવથી તન્મય છે. એમાં પરમ પારણામિક ભાવનો અભાવ છે. એક મોક્ષની પર્યાયમાં એક સમયની પર્યાય છે, એમાં અનંત ગુણો નથી, અને ભગવાન આત્મામાં તો અનંત ગુણો છે. ગુણીને અમે જીવ કહીએ છીએ, ગુણને ગુણ કહીએ, પણ ગુણને જીવ ન કહીએ. દોષ ને દોષ, ગુણ ને ગુણ, ને ગુણીને રાગાદી ભાવ પ્રગટ થાય દોષ છે. સમજરા ને મોક્ષ પ્રગટ થાય તે ગુણ છે, અને ભગવાન આત્મા ગુણી છે, પણ અમે એને જીવ કહેતા નથી. ભગવાને કહ્યું નથી, એને તો સ્વાન કહ્યો. તારા રાગાદી ગુણપાપના પરિણામ તો સ્વાન છે, જેને જે તને સ્વભાવ લાગે છે, તારી એમાં કરતા બુદ્ધિ પડી છે. એને માટે તો દિલ્હી ઘણો દૂર છે, પણ અહીંયા તો કહે છે કે મોક્ષની પર્યાય એમાં જીવનું લક્ષણ દેખાતું નથી. કેમ કે જીવ અનાદિ અનંત છે. મોક્ષની પર્યાય એક સમય સાદી શાંત, એક અપેક્ષા એ સાદી અનંત, પણ બીજી અપેક્ષા એ સમય વર્તી કે માટે સાદી શાંત પ્રગટ થાય છે. અંતરંગમાં પ્રગટ ભગવાન આત્મા, એમાં પ્રતિમા અત્યારે પ્રગટ છે ને, પ્રતિમાની પ્રગટ છે એમાં ચૈતન્ય પ્રતિમા અંદર પ્રગટ છે. ચોવીસે કલાક દર્શન દેવાનું કામ આપે છે, પણ એ દર્શન લેતો નથી. આમ 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 નજર કરે છે, આમ આમ થોડો દસ તત્વ નો અભ્યાસ હોય તો મજા આવે. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન ના બળ વડે ભગવાન આત્મા નો અનુભવ કરે છે ત્યારે આ દ્રવ્ય ઇન્દ્રિયો મારાથી સર્વથા જુદી છે એમ ગણાય જાય. સર્વથા ભિન્ન એ ઇન્દ્રિયોને કાપીને આલોકમાં મોકલવાની વાત નથી. દ્રવ્ય ઇન્દ્રિય તો એના સ્થાનમાં રહેવા દે. તું પોતાનું આંખ મારી છે, કાન મારો છે, આ કાન તારો નથી, આંખ તારી, એનો સ્વામી ઉદગમ છે, તું એનો ધણી નથી. એ જ્ઞાન નું નિમિત્ત નથી, એ અજ્ઞાન નું નિમિત્ત છે, નૈમિત્ય ભાવ નું નિમિત્ત છે. એ જ્ઞાન ચેતના નું નિમિત્ત પણ નથી, એ કર્મ ચેતના નું નિમિત્ત છે. એમ રાગ ને કર્મ ચેતના કહીએ, એમ ભાવ ની પણ કર્મ ચેતના છે. એમ રાગ સદભૂત વ્યવહાર નો વિષય છે, એમ ભાવ ની પણ અસદભૂત વ્યવહાર નો વિષય છે. ત્રિવેચંદ્ર ભગવાન જુદી છે એમ એને અનુભવના જ્ઞાન થાય છે. પણ કથંકિત ભિન્ન ને કથંકિત અભિન્ન કે સર્વથા ભિન્ન કે સર્વથા જૈન મતમાં હોય કે જૈન મતમાં જ સર્વથા હોય જણાય છે. શાસ્ત્ર માં છે એટલું તો નહીં, કે જેવું શાસ્ત્ર માં છે એવું અનુભવ થાય છે. જેવું શાસ્ત્ર માં છે એવું અહીં અનુભવ થાય છે. દ્રવ્ય ઇન્દ્રિય હોય ભલે, પણ મમતા છૂટી ગઈ. દ્રવ્ય ઇન્દ્રિય મારી, મારા પણ છૂટી ગયું ને દ્રવ્ય ઇન્દ્રિય રહી ગઈ. મારા પણ છૂટી ગયું ને દ્રવ્ય ઇન્દ્રિય તો એના સ્થાનમાં છે, નહીં છે. એને ક્યાં ટાળવું છે આપણે? એના સ્થાનમાં હું મારા સ્થાનમાં છું. એ દ્રવ્ય ઇન્દ્રિય નું સર્વથા પોતાથી જુદી કરી. સર્વથા ત્રણેય માં સર્વથા આવશે, હો ત્રણેય માં સર્વથા આવશે. કેમ કે જૈન દર્શન તો ખ્યાલવાદ છે, ભગવાન આત્મામાં ખ્યાલવાદ નો અભાવ છે અને આત્મ જ્ઞાન માં ખ્યાલવાદ નો સદભાવ છે. આત્મ જ્ઞાન થાય એને ખ્યાલવાદ હોય, ખ્યાલવાદ ન હો પોતાથી જુદી કરી સર્વથા દ્રવી રચના છે તે ભાવ નિમિત્ત છે, તે અજ્ઞાન નું નિમિત્ત છે, તે ખંડ જ્ઞાન નું નિમિત્ત છે, તે જ્ઞાન નું નિમિત્ત નથી. આના અવલંબે જ્ઞાન પ્રગટ ન થાય. આત્મા નો અવલંબન લે છે તેનો સ્વભાવ તો જ્ઞાન પ્રગટ થાય. એક વાત થઈ ગઈ, હવે બીજી વાત આવે સૂક્ષ્મ. એના કરતા વધારે સૂક્ષ્મ આવે છે. એને આખું જગત જ્ઞાન માની બેઠો છે, એને આખું વિશ્વ હો જૈન જેને તો બધા. આજે સૂક્ષ્મ જ્ઞાન ઉભા છે ને, આંખેથી જોવાનું, કાને સાંભળવાનું, જીભથી ચાખવાનું, અહીંયા સ્પર્શ કરવાનું, એ બધું જે જ્ઞાન થાય છે ને, જ્ઞાન કે જ્ઞાન થાય છે કે ગ્રહ થાય છે, એનું નામ જ્ઞાન છે કે એનું નામ સ્નેહ છે? મહારાજાએ એનું નામ રાખ્યું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્ર નું જ્ઞાન થયું. શાસ્ત્ર નું જ્ઞાન થયું તો મહારાજા કે જ્ઞાન થયું, સર્વજ્ઞ ભગવાન કે જ્ઞેય થયું. જ્ઞાન પ્રગટ જ ન થાય શાસ્ત્ર ના લક્ષે. વર્તમાન માં જ્યાં સુધી શાસ્ત્ર નું લક્ષ્ય ત્યાં સુધી આત્મા નું લક્ષ ન થાય, એનું લક્ષ છોડે ઉપયોગ અંદર માં આવે અનુભવ થાય તો પૂર્વે શાસ્ત્ર હતું. એમાં શાસ્ત્ર માં એમ લખ્યું કે ભાવ દ્રષ્ટિ આત્મા જુદો છે, એવા જુદા આત્મા ને જાણવું ત્યારે એમાં દેખો તો એક પ્રકારે પોતે પરમી દો, ત્યારે એ શાસ્ત્ર ને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત ના લક્ષે એનું નામ નિમિત્ત નહી, નિમિત્ત ના લક્ષે એનું નામ નિમિત્ત નથી. નિમિત્ત નું લક્ષ છૂટે ના અનુભવ થાય તો પૂર્વ કાળે શાસ્ત્ર ઉપર લખું એમાં લખાણ હતું. એકત્રીમી ગાથામાં કે ભાવિંદ્રીને જીતવી, ભાવિંદ્રીને જીતી તો એ શાસ્ત્ર પણ વંદન કરું છું. દ્રવ્ય સૂત્રે નમસ્કાર કરું છું, દ્રવ્ય સૂત્રે મારા સ્વરૂપને બતાવ્યું. જુદા જુદા ભાવિંદ્રી ખંડ જ્ઞાન ની વાત ચાલે છે. પાંચ ઇન્દ્રિયથી જે જ્ઞાન માં વેપાર ચાલે છે ને એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એકડાની વાત છે, શરૂઆત આ કોઈ ઊંચા પ્રકારની વાત નથી. અનંત કાળ થી અજ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માન્યું છે, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન કેનું નામ? અજ્ઞાન એમ શીખડાવતા છે. આ જે ઉઘાડ છે અને એ ઉઘાડ દ્વારા જ્ઞેતિ જ્ઞાનતર, જ્ઞેતિ જ્ઞાનતર જે ખંડખંડ જ્ઞાન આમ ભૂમિ ખાય છે તે થતું નથી. જ્ઞેય ના આશરે જ્ઞાન સ્થિત થાય જ નહીં. એક જ્ઞેય ને જાણવાની ઈચ્છા થાય ત્યાં તૃપ્તિ ન થઈ એટલે ફટ જ્ઞેય બદલાવશે. કોણ બદલાવે છે? જ્ઞાન જ્ઞેય ને બદલાવે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય ને બદલાવે છે. ઇન્દ્રિય જ્ઞાન પોતે જ નહીં છે, એ જ્ઞેય ના સંબંધ થી જ્ઞાન થાય. એનું નામ જ્ઞેય છે, જ્ઞાન નથી. જ્ઞેય ના સંબંધ થી, જ્ઞેય ના સંઘ થી જે જ્ઞાન ની પ્રવૃત્તિ થાય એને પરમાત્મા જ્ઞેય નો ભાવ કહે છે. એક ભાવક નો ભાવ અને એક જ્ઞેય નો ભાવ. ભાવક નો ભાવ કેને કહેવાય? કે રાગ ને ભાવક નો ભાવ કહેવાય. રાગ છે કર્મ ના લક્ષ્ય થાય છે, માટે એને ભાવક નો ભાવ. જ્ઞાયક નો ભાવ નથી રાગ, ભાવક નો ભાવ છે. ભાવક એટલે દ્રવ્ય કર્મ. એના સંગ થી જે રાગાદી ઉત્પન્ન થાય, જેના સંગ થી ઉત્પન્ન થયો એને ભાવક નો ભાવ કહેવામાં આવે છે. એનાથી આત્મા ભિન્ન છે, એનાથી આત્મા ભિન્ન છે. એના કરતા અહીંયા તો સૂક્ષ્મ કેવું છે કે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞેય છે, અને જ્ઞેય ના સંગે એ જ્ઞેય પ્રગટ થાય છે. જ્ઞેય એટલે પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એ જ્ઞેયો છે, પર જ્ઞેય છે. એને પ્રસિદ્ધ કરે છે જે જ્ઞાન, એને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞેય નો ભાવ છે. એ જ્ઞાયક નો ભાવ નથી, એ જ્ઞાયક ની જાત એમાં નથી, જ્ઞાયક નું એમાં લક્ષણ નથી. જેમ રાગ આત્માને પ્રસિદ્ધ કરી શકતો નથી, એમ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પણ આત્માનો અનુભવ થઈ શકતો નથી. એ અનુભવ થી ધર્મ ની શરૂઆત થાય હોય, બીજી કોઈ ક્રિયાકાંડ થી ધર્મ ની શરૂઆત ન થાય. આપણું લાગે કઠિન લાગે પણ થાય શું? ગુરુદેવ કહેતા હતા એ સમાજમાં ભાગલા પડે તો ભલે પડો પણ સત્ય વાત કહેજે તું. હા હા, ભલે ભાગલા પડી જાય એક વાર પડવા દેજે, પણ તને જો તને આત્માનું જ્ઞાન થયું હોય અથવા તને આત્માનું ભાન થયું હોય તો જેવો આત્મા છે સર્વજ્ઞ ભગવાને કહ્યું એવો જ કેજે. બીજાને દુઃખ લાગશે, ખોટું લાગશે, માફ કરજો, માફી માગી લેજે. છેવટે તને ન ગમે અને કાંઈ તું ભરાયું હોય તો માફી માગું છું. બાકી અમારી પાસે રાખીકમાં બ્રહ્મચર્યનો અધિકાર એક વખત પહેલો વાવળીની સંતે, પછી બ્રહ્મચર્યનો અધિકાર એવો થયો એવું વર્ણન કર્યું એમાં યુવાનિયાને લઈને ખોટું. પછી છેવટે કહ્યું કે યુવાનિયાઓ તમને કઈ પૂછ્યું હોય તો વાત કરજો, પણ અમારી પાસે બીજી કઈ હતા રાતાની, અમે તો બ્રહ્મચારી છે, અમે બ્રહ્મચર્યની વાત કરશું. એમ સત્યનો ઉપદેશ આપતા કોઈને દુઃખ થાય તો ભલે થાય, પણ સત્યને છુપાવવા જેવું નથી. અહીંયા કે છે ખંડ જ્ઞાન ભાવિત્રી, જ્ઞેયનો ભાવ છે, નાયક નો ભાવ નથી, એ જીવના પરિણામ નથી, જ્ઞેયના પરિણામ છે. એ નાયકની જાત એમાં નથી, જ્ઞાન ચેતના નથી, એની આરે આનંદ નથી, એની આરે આકુળતા છે. હિન્દી જ્ઞાનમાં લક્ષણ આકુળતા લક્ષણ છે, આકુળતા લક્ષણ છે, માટે એ છે. આ પડી બેઠા રાગની ઉત્પત્તિ થતા વિતરાગ ભાવને હણે છે, ઘાતક વિતરાગ ભાવને હણે છે. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન ક્યાં સુધી પ્રગટ થાય ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ જ ન થાય. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી આત્માનો સાક્ષાત્કાર થતો નથી. જુદા જુદા પોત પોતાના વિષયોમાં આ ઇન્દ્રિય પાંચ પ્રકાર છે ને, તો જે સ્પર્શ ઇન્દ્રિયનો વિષય જુદો, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જુદો, શ્રોત ઇન્દ્રિયનો વિષય જુદો, એમ જુદી જુદી ઇન્દ્રિય છે પાંચ, તો પાંચ ઇન્દ્રિયના વિષય પણ જુદા છે. આ આંખ દ્વારા સ્પર્શનો અનુભવ ન થાય, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા કોઈ જણાય નહીં. સૌ સૌના વિષયો પાંચ ઇન્દ્રિયના જુદા જુદા છે, પાંચ ઇન્દ્રિય જુદી છે, એના વિષયો પણ જુદા જુદા છે. જુદા જુદા પોત પોતાના વિષયોમાં એટલે જ્ઞેયોમાં, વિષયો એટલે જ્ઞેયોમાં વ્યાપારપણાથી, વ્યાપાર એક લબ્ધ છે ને એક વ્યાપાર, ઇન્દ્રિય જ્ઞાનના બે ભેદ પડે. એક ઇન્દ્રિયનો વ્યાપાર જ્યારે ચાલતો હોય ત્યારે ચાર ઇન્દ્રિય લબ્ધ રૂપ હોય, વ્યાપાર રૂપ નો લબ્ધ હોવા છતાં ઉત્પાદી રૂપ છે, કુટસ્થ નથી. પણ પાંચ ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિયનો જે વ્યાપાર હોય, ગુરુદેવની આણી આપણે સાંભળતા હોય ત્યારે સાંભળવાનો ઉપયોગ છે, ત્યારે આપણે ગુરુદેવને જોતા નથી. ભ્રાંતિ થાય છે કે જોવાનું ને સાંભળવાનું કામ એક સમયમાં થાય છે, એક સમયમાં કામ ન થાય. ક્રમિક છે ઇન્દ્રિય જ્ઞાન, ક્રમિક છે અતિન્દ્રિય જ્ઞાન, અક્રમિક જ્ઞાન છે. એમ લાગે આપણને કે આપણે ગુરુદેવને સાંભળીએ પણ છીએ અને જોઈએ પણ છીએ, નહીં બે માંથી એક જ ઉપયોગ હોય. જ્યાં આ ઉપયોગ બંધ થાય છે ત્યાં આ ઉપયોગ ચાલુ થાય છે, આ ઉપયોગ બંધ થાય છે ત્યારે આ ઉપયોગ, એટલી ઝડપથી એકનો ઉપયોગ ઉપયોગાત્મક બીજો લબ્ધ બની જાય, પાછો લબ્ધ છે એ ઉપયોગ થઈ જાય. એમ ક્રમે 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 ઇન્દ્રિયો જ્ઞાન એનું કામ કરે છે. એમ પોતપોતાના વિષયોમાં એટલે ગ્રહોમાં વ્યાપારપણાથી જેવો એટલે ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જુદા જુદા પણ છે એ વિષયોને, જ્ઞેયો એટલે જ્ઞાનમાં જણાવવા યોગ પદાર્થ એને જ્ઞેય કહેવાય અને જાણનારને જ્ઞાન કહેવાય. તો અહીંયા ભાવ ઇન્દ્રિય જે ખંડ જ્ઞાન છે એમાં જે જાણવાની ક્રિયા પર પ્રબુદ્ધિ થાય છે એમાં એ જણાય છે, તો વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે, ગ્રહણ કરે છે એટલે પકડે છે એમને જાણે છે ખંડ ખંડ જ્ઞાન. જેમ કે દાખલા તરીકે મને કબાટ જણાય છે, પછી મને એક પંખો જણાય છે, તો હવે એ જે જ્ઞાન, જ્ઞાન તો અખંડ છે, એ અખંડ ને ખંડ બનાવ્યું એને. એમ કે પાંચ ઇન્દ્રિયના વિષયો ક્રમે ક્રમે જણાય છે એમાં જ્ઞાન ખનખન થઈ જાય છે, સ્ત્રીના સબંધથી જે જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાન એ સામાન્ય જ્ઞાન ને તિરોભૂત કરી નાખે છે, વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ અગ્રંથ બનાવે છે. જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય. જ્ઞેયના સ્તંભ વાળું જ્ઞાન એટલે અજ્ઞાન, જ્ઞાન એટલે જ્ઞેયના સ્તંભ વાળું જે જ્ઞાન પ્રગટ થાય ભાવ ઇન્દ્રિય અજ્ઞાન છે. એ જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ જયારે થાય છે, જયારે આ જણાય છે, ત્યારે ભગવાન આત્મા જણાતો નથી, તો સામાન્ય જ્ઞાન નો તિરોભાવ થાય છે. અનંત કાળ થી આ ખોટો ધંધો કરે છે. અનંત અનંત કાળ વીતો પરને જાણવાની રૂચિ પડી છે કે હું પરને જાણનાર છું. શ્રદ્ધા વિપરીત છે, રૂચિ અનુયાયી વીર્યો શ્રદ્ધામાં એમ છે કે હું પરને જાણનાર છું, તે ઉપયોગ ભારે ભટકે છે, ઉપયોગ અભિભૂત થતો નથી. કેમ કે સમય નથી થતો નથી, એ પ્રશ્ન ઉઠે છે. ત્યાંથી થાય જે જ્ઞેય છે એને જે જ્ઞાન માન્યું, મને જે આત્મા છે એને તો જાણતો નથી, એને તો છોડી દીધો. અને આમાં આમ ચોવીસે કલાક જાણ્યા કરે છે. હા એ છે કે પોત પોતાના વિષયો વ્યાપાર જેવો વિષયોને ખંડ ખંડ જ્ઞાન કરે છે, એટલે જ્ઞાન ખંડ ખંડ દેખાય છે. જ્ઞાન અખંડ છે, એ જ્ઞેયના સંગથી જ્ઞાન ખંડ છે, એને ભાગે છે. જ્ઞાન એકાકાર છે, જ્ઞેયો અનેક છે, તો અનેક જ્ઞેયોના સંગથી જ્ઞાનને પણ અનેકાકાર લાગે છે. છે એકાકાર જ્ઞાન, એકાકાર જ્ઞાન છે કે અતીત જ્ઞાન છે, અનેકાકાર જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન છે, એનો નિષેધ કર. જ્ઞેયાકાર જ્ઞાન નો આવિર્ભાવ કરે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એમ કરીને એનું જે સામાન્ય જ્ઞાન છે એનો તિરોભૂત કરે છે. એટલે આત્મજ્ઞાન પ્રગટ થતું નથી, અજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞેયના સંગે જ્ઞેય લુપ્ત છે, જ્ઞેયમાં આશક્ત છે, જ્ઞેયને જાણવાની અભિલાષા કરે ચોવીસ કલાક. જેમ સાપનો દૃષ્ટાંત આપ્યો કે અનેક પ્રકારના સાપો એમાં મીઠું નાખવામાં આવે, તો આ સાપ ખારું છે, આ સાપ ખારું, સાપ ખારું છે કે મીઠું ખારું? મીઠાને સાપ થી જુદો પાડીને સ્વાદ જતો નથી, સાપ દ્વારા પણ મીઠાનો સ્વાદ લે છે. દૂધીમાં નાખવું હોય, કારેમાં નાખવું હોય, કારેલા, તો પણ એ મીઠાનો સ્વાદ લે છે બધા જેવો. પણ એને એમ થાય છે કે આ શાક નો સ્વાદ નહીં, શાક ખારું છે, શાક ખારું નથી, મીઠું ખારું છે. પણ એ મીઠાને એના સંગથી જુએ છે, પણ એનાથી વ્યવચ્છેદ કરીને મીઠાને એકલા મીઠાને જુએ તો મીઠું ખારું છે, શાક ખારું, એમ જ્ઞાનને પર નહીંથી જાણે છે. તેથી મને આ જણાય છે, જ્ઞેયનો સંબંધ છોડી નાખ કે મને પર જણાતું નથી, જ્ઞાનદાર જણાય છે. તે સમયે જ્ઞાતા જ્ઞાનનો તિરોભાવ થઈ સામાન્ય જ્ઞાન નો આવિર્ભાવ થશે, એટલે પરમાત્માના અંદર દર્શન થાય છે. આત્માના અનુભવીના કોઈ ક્રિયા ગમે તે લાખ કરોડ ક્રિયા કરે, સુપાવ થાય, સ્વર્ગમાં દુઃખી થવા માટે જાય, સુખી થવા માટે. સ્વર્ગમાં કઈ સુખ નથી, સ્વર્ગના ક્ષેત્રમાં સુખ છે કે આત્માના ક્ષેત્રમાં સુખ છે? સ્વર્ગમાં જાય તો ઠીક, સ્વર્ગમાં જાય તો અરે અરે, પર ક્ષેત્રની ભાવના કરે છે, સ્વક્ષેત્રને ભૂલી જાય છે. સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તી છે, ત્યાં જશે તો પણ સ્વર્ગના ક્ષેત્રની આ ક્ષેત્રમાં નાસ્તી. અત્યારે અહીં છે ત્યારે આ ક્ષેત્રની પણ દ્રવ્યમાં દ્રવ્ય ભિન્ન દ્રવ ક્ષેત્ર કાળ ભાવ નાસ્તી છે. એની વાતો દૂર રહો, પણ એ તો અંદરની ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે, એને જીતવાની વાત છે. જે ઇન્દ્રિય જ્ઞાન થી જીતાઈ ગયો છે, અજ્ઞાન થઈ ગયું છે, હવે ઇન્દ્રિય જ્ઞાન ને જીતે તો આત્મભાન થાય. બે પ્રકાર છે, એક રાગ ને જીતવાનો અને એક ઇન્દ્રિય જ્ઞાન ને જીતવાનો. ઇન્દ્રિય જ્ઞાન ને જીતવા મોહ જીતાઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાન થી જ મોહની ઉત્પત્તિ થાય છે, ઇન્દ્રિય જ્ઞાન થી જ મમતા પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન ને જીતા જીતીને આત્માનું જ્યાં ભાન થયું ત્યાં મોહનો ક્ષય થઈ ગયો. થોડો ગ્રાહ લે છે એ પછી સ્વરૂપમાં લીન થઈને ક્ષેપ આપે છે. ભાવ ઇન્દ્રી પોતપોતાના વિષયોમાં આવ્યા, જેવો વિષયોને અર્થાત જ્ઞાનને ખંડખંડ ગણાવે છે. જ્ઞેયના સંગવાળો જે જ્ઞાન છે એ ખંડ જ્ઞાન છે, અખંડ જ્ઞાન નથી. એવી ભાવ ઇન્દ્રિયોને, એવી ભાવ ઇન્દ્રિયને, પાંચ ઇન્દ્રિયને, ઉઘાડને, પ્રતિમાં આવતા, શ્રદ્ધામાં આવતા, શ્રદ્ધામાં આત્મા આવે છે અત્યારે આ કાળમાં. શ્રદ્ધાનો વિષય છે આત્મા, તેથી આત્માની શ્રદ્ધા થાય છે. શ્રદ્ધાનો વિષય નિજમાન છે તેથી શ્રદ્ધા પ્રગટ. શ્રદ્ધાનો વિષય નિજમાન ન હોય તો કોઈને સમય જતું થાય. હમણાં ફોન કરી દો, ત્યાં એક ભાઈએ પ્રશ્ન કર્યો, કહું છું ભાઈ કે આ એક ભક્તિ પણ શ્રેણી નું કારણ આચાર્ય ભગવાન ને હાથમાં આવી ગયું છે. આચાર્ય ભગવાન ને શ્રેણી નું કારણ હાથમાં આવી ગયું છે એટલે શ્રેણી આવશે, આવશે ને આવશે. પછી દાખલો આપ્યો એનો, હજી એનો દાખલો આપે ત્યારે સમજાય ને શ્રેણી નું કારણ શું એ ખબર નહીં. એ જો ભાઈ સમ્યક દર્શન નથી પ્રગટ છે કઈ, સમ્યક દર્શન તો થવા થાય થશે એની કોઈ ચિંતા નહીં, પણ સમ્યક દર્શનો વિષય વિદ્યમાન છે કે નહીં, એ સમ્યક દર્શનો વિષય જેને ખ્યાલમાં આવી ગયો એને સમ્યક દર્શન પ્રગટ થાય થાય ને તારા પરિણામ નથી. એક નહીં ના સંગે થાય છે માટે એક નહીં છે એનાથી તો વેદજ્ઞાન કરવાનું છે એનાથી અધિક નામ જુદો આત્મા છે જે જાણવાની ક્રિયા થાય છે ને ઇન્દ્રિય જ્ઞાન માં એનાથી આત્મા જુદો અધિક અધિક એટલે જુદો એવા આત્માને તું જાણ ઠીક કરે એવી ભાવનાઓને પ્રતીતિમાં શ્રદ્ધામાં એ શ્રદ્ધાના વિષયને એ વિકલ્પમાં તો શ્રદ્ધામાં થાય એ તારી વિકલ્પની ભૂમિકામાં ભાવ મન દ્વારા પણ શ્રદ્ધા પ્રગટ થવા પહેલા શ્રદ્ધાને વિષયને થાપી દે શ્રદ્ધા આવી સમજો શ્રદ્ધા આવી સમજો આટા મારે છે થોડી વારમાં શ્રદ્ધા પ્રગટ થાય શ્રદ્ધાનો વિષય જેને આવ્યો આત્મા એને સમય પ્રશ્ન છે આવી રહેતો એના વિષયની ભૂલ છે એટલે સમય પ્રશ્ન પ્રગટ થતા જેની ભૂલ છે માટે ધ્યાન પ્રગટ થતો જેની ભૂલ છે માટે ધર્મ ધ્યાન પ્રગટ થતો નથી જેને જે લક્ષમાં આવી ગયું યથાર્થપણે સર્વજ્ઞ ભગવાને કહ્યું મિત્રા સેવાથી જેવી કહ્યું સંતોએ અનુભવીને કહ્યું કે આ ધર્મ ધ્યાનનો ને આ ધ્યાનનો વિષય છે એને વિષય આત્મા આવતા થોડા ગાળમાં ચિરમ અચિરમ વધારે વધારે છ મહિનામાં સમય શું થાય વધારેમાં વધારે આત્મા જીવ કરતો આવે તો પણ જીવની અન્યથા પરિસ્થિતિ હોય તો લાખ ને કરોડ ઉપાય કરે સમય દર્શન અનુભવ ન થાય ધ્યેયની ભૂલે ધ્યાનની ભૂલ છે ધ્યાન તો બધા કરવા બેસે છે પણ ધ્યેય તો એની કઈ ખબર ધ્યેય કોને કહેવાય આત્માનું સ્વરૂપ શું કરાગને કરે કે આત્મા કર્મને બાંધે કે આત્મા કર્મના બંધ વાળો આત્મા દેહના સંયોગ વાળો આત્મા પરને જાણે તે આત્મા રાગને કરે તે આત્મા દુઃખને ભોગવે તે એ આત્માનું સ્વરૂપ જ નથી આત્મા આજ સુધી દુઃખને ભોગવું નથી તે આત્મતત્વ છે અકારક અને અવેદક છે સામાન્ય તત્વ દુઃખને ભોગવે અને ભોગવે તે બીજો જાણે તે જુદો જીવ તત્વની ભૂલે ભૂલ રહી પ્રથમમાં પ્રથમ તો જીવને જ્ઞાન આવે છે ને રાજા આવ્યું તું ને એ જીવ રાજાને જાણ પેલા નવ તત્વને જાણતા પંડિત થાય અને જીવને જાણતા જ્ઞાની પણ એની બુદ્ધિ બહારમાં રોકાણી છે આને જાણું છું આને જાણું છું આને ખણખણ ગાળની પ્રગટ થાય છે થોડોક આવી ગયા થોડું સંસ્કૃત આવડી ગયું થોડી ગાથા મોટે અને થોડી વાચા થઈ ગયો એમાં કામ થશે નહીં પ્રતીતિમાં આવતા શ્રદ્ધામાં આવતા વિશ્વાસમાં આવતા અખંડ ઓલા ખંડ જ્ઞાન હતી ને ઇન્દ્રિય જ્ઞાન ને ખંડ જ્ઞાન થયું હતું એની સામે અખંડ ખંડ જ્ઞાન એની સામે અખંડ બેની સામે અભેદ અખંડ એક ઓલી પાંચ ઇન્દ્રિય હતી એની સામે એક આત્મા આત્મા એક છે ઇન્દ્રિયો પાંચ છે આત્મા અરે શુદ્ધાત્માની ઇન્દ્રિય જ્ઞાન અટકી નથી અડતો નથી પણ ઇન્દ્રિય જ્ઞાન પણ ભગવાન આત્માને સ્પર્શ કરતું નથી બહાર રોટે છે ઇન્દ્રિય જ્ઞાન અંદરમાં પ્રવેશ નથી શુદ્ધાત્મામાં પ્રવેશ નથી બહારમાં છે બહારમાં તો બધું છે કોણ ના પાડે છે પણ એની અસ્થિ પણ મારામાં ભાવ વિધેયની અસ્થિ પણ મારામાં એવી મારી અસ્થિ એનો અનુભવ થાય તો ભક્તિ થાય એક લખંડ એક ચૈતન્ય શક્તિ પણ વળે એટલે એના અવલંબન વળે કે એક અખંડ શુદ્ધ આત્મા અંદર બિરાજમાન છે ભાવ જે ભિન્ન ઉઘાડથી ભિન્ન વર્તમાન જે ઉઘાડ છે ને આત્મા ઉઘાડનો એનાથી આત્મા જુદો છે એ ઉઘાડથી ભાવનીથી આત્મા અનુભવમાં ના આવે એનાથી ભિન્ન પોતાનો જે અખંડ ચૈત્ર પ્રકાશ છે પુંજ એનું અવલંબન લેતા એક નવું જાત્યાંતર જ્ઞાન પ્રગટ થાય જ્ઞાન જાતિ જુદી ઇન્દ્રિય જ્ઞાન થી જાતિ જુદી છે. ઇન્દ્રિય જ્ઞાન કર્મ ચેતના છે. નવું જ્ઞાન પ્રગટ થાય જેમાં આત્માનો અનુભવ થાય તેને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. એક અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આવડે સર્વથા પોતાથી જુદી જાણી. આ ઇન્દ્રિય જ્ઞાન સર્વથા ભિન્ન સર્વથા જોતો એકાંત થઈ જશે. એમ અજ્ઞાની રહી ઉપાડે છે તો પાડે અનંત આવશે. આ તકરાર તો આજની નથી, આ તકરાર તો ચાલવાની છે. કેમ કે જ્ઞાની ને અજ્ઞાની બે તો રહેવાના છે. હે બે તો રે તો એક કાંઈ કે બીજો કાંઈ કે. એ બે નો તો વિરોધ છે ને. બે નો એક મત ન હોય, બે ના મત જુદા છે. વિરોધ કરે તો ભલે કરો. સર્વથા ભિન્ન છે, સર્વથા અભિન્માની છે. ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન માન્યું છે અને આત્માથી અનન્ય માન્યું છે. આત્માથી ઇન્દ્રિય જ્ઞાન અન્ય છે, એને બદલે અનન્ય માન્યું છે. સર્વથા હો, કેમ કે અજ્ઞાની પાસે કથિત ન હોય. જ્ઞાની ને ક્યાદવાદ નો જન્મ થયો નથી. અનુભવ જ્ઞાન માં ક્યાદવાદ નો જન્મ થાય ત્યારે. આચાર્ય ભગવાન કહે છે કે તે સર્વથા અભિન્માની છે ને, તો હું કહું છું સર્વથા ભિન્ન. કે સાહેબ સર્વથા ભિન્ન કહેશો તો પછી ક્યાદવાદ નું શું થશે? કે ક્યાદવાદ નો જન્મ થઈ જશે. સર્વથા ભિન્નમાં ક્યાદવાદ તો જશે. ક્યાદવાદ આવશે કે નહીં? હા મને આવશે. જો તું હું બેઠો છું સર્વથા ભિન્ન પાડીને અંદરમાં જો અનુભવ કર, પછી અતિન્દ્રિય જ્ઞાન થી આત્મા સર્વથા ભિન્ન નહીં કથિત ભિન્ન ને અભિનયો ક્યાદવાદ નો જન્મ થશે. અને ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન લાગે છે. એમાં કઈ એમાં કથિત લાગુ પડતું? રાગ થી કથિત ભિન્ન અભિન્ન હો, ઉદ્રાગ ભાવ થી કથિત ભિન્ન ને કથિત અભિન્ન. પણ ક્યારે કે સર્વથા ભિન્ન પાડે ત્યારે સર્વથા ભિન્ન માં દ્રષ્ટિ નિર્મળ થાય છે, એની સાથે જ્ઞાન પ્રગટ થાય છે. કથિત જાણી છે, કથિત ભિન્ન અભિન્ન જાણે છે. જ્ઞાન શ્રદ્ધા કથિત ને સ્વીકારતી નથી, શ્રદ્ધા કથિત ને સ્વીકારતી નથી. અને આત્મજ્ઞાન કથિત ને જાણ્યા વિના રહેતું નથી. એટલે દ્રષ્ટિ નો પણ દોષ નહીં ને જ્ઞાન નો પણ દોષ, નિર્દોષ કથન છે. સર્વથા ભિન્ન ચમત્કારી શબ્દ છે. આ અંગો બસ એ થાય તમે સર્વથા નથી ને કરે ક્રાંતિ સ્વચ્છંદી થઈ જશે. લો મિથ્યાત ભાગી જશે. અંદર થઈ રમત. આ જ્ઞાનીઓની રમતો જ્ઞાનીઓ જાણે છે. અહીંયા તો કે રાગ ને જાણનારું જે જ્ઞાન ઉભું થાય, દુઃખ ને જાણનારું જ્ઞાન, જે જ્ઞાન માં દુઃખ જણાય એ જ્ઞાન આત્મા ભિન્ન છે. સર્વથા જે જ્ઞાન માં આત્મા જણાય એ સતી ભિન્ન ભિન્ન માને મોટો વાંધો આવે છે અજ્ઞાની ને. અને જે નિકટ ભવ્ય હોય એને અમૃત જેવું લાગે છે. નિકટ ભવ્ય હોય એને અમૃત જેવું લાગે છે. સર્વથા પોતાથી જુદી જાણી ચૈતન્ય શક્તિ અતિન્દ્ર જ્ઞાન ભાઈ ભગવાન આત્મા જે જ્ઞાય છે એનું અવલંબન લેતા અતિન્દ્ર જ્ઞાન પ્રગટ થાય છે. એ અતિન્દ્ર જ્ઞાને જ્ઞાયકને અને ઇન્દ્ર જ્ઞાનને ભિન્ન પાડી દીધું. પ્રજ્ઞા છીણી વડે ભેદન થઈ ગયું. અતિન્દ્ર જ્ઞાને જ્ઞાયકને પ્રસિદ્ધ કર્યો કે આ હું છું, ત્યાં ઇન્દ્ર જ્ઞાને મારું નહીં. મમતા છૂટી ગઈ, ઇન્દ્ર જ્ઞાન રહી ગઈ અને મમતા છૂટી જાય છે. ઇન્દ્ર જ્ઞાન નો ભાવ નહીં થાય ગરીબમાં. એ તો કેવળ જ્ઞાન થાય ત્યારે પણ મારાપણાની બુદ્ધિ છૂટી જાય છે. એને પોતાથી જુદી જાણી એ ભાવિંદ્રીનું જેવું થયું. બે બોલ થયા, ત્રીજો બોલ. ભાવિંદ્રીનો વિષય ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે ગ્રાહ્ય એટલે જ્ઞેયો પર પદા, ગ્રાહક એટલે ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનને ગ્રાહક જાણનાર, ઇન્દ્રિય જ્ઞાન જાણનાર અને જ્ઞેયો જણાય એમાં ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જ્ઞેય અને ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નો જે વિષય, ઇન્દ્રિય જ્ઞાન નો વિષય ને જ્ઞેય એની બેની નિકટતા છે. આત્માથી તો ભિન્ન છે, આત્માની સાથે નિકટતા નથી જ્ઞેયની ને ભાવની કોઈની. પણ ઇન્દ્રિય જ્ઞાન એનો જે વિષય એની નિકટતાને લીધે જેવો પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન માં જ્યાં રસ ચાખો ત્યાં રસ અને ભાવિંદ્રિય જાણે એકાકાર એક વસ્તુ છે એમ એની પાસે ભ્રાંતિ થઈ જાય છે. અતિ નિકટતાને લીધે જાણે જેવો સંવેદન એટલે અનુભવ સાથે, અનુભવ એટલે જ્ઞાન જાણવાનું ભાવિંદ્રિય વેદન આનંદ નહીં પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે. રસ ઇન્દ્રિય, રસ રસ ઇન્દ્રિય એ બે એ જેવું લાગે છે. મને આ ખાટો રસ મેં જાણ્યો, મને ખાટો લાગે છે, મને ખાટો લાગે છે, મને તીખો રસ લાગે છે. મને એટલે કોણ? એ ભાવ ઇન્દ્રિયમાં મેં પણ ની બુદ્ધિ કરી. એક જેવા જગ્યા દેખાય છે એવા ભાવ ઇન્દ્રિયો વડે જો ખુલાસો કરે છે. ભાવ ઇન્દ્રિય વડે ગ્રહવામાં આવતા અરે ભાવ ઇન્દ્રિય પરને જાણે છે. ઓ એ અતિ જ્ઞાન પરને જાણતું નથી. પ્રભુ કઠિન વાત છે, શું કરીએ? શાસ્ત્રમાં છે બધું, દસ ગાથા છે આખી. ઉત્કુંડ આચાર્ય ભગવાન કહે છે કે ભાવ ઇન્દ્રિય પરને ગ્રહણ કરે છે, આત્મા પરને શબ્દને ગ્રહણ કરતો નથી. દસ ગાથા છે, દસ. શું કહ્યું? આ ભાવ ઇન્દ્રિય છે, શ્રોત ઇન્દ્રિય શબ્દને જાણે છે, આત્મા શબ્દ ને જાણતો નથી. રસ ઇન્દ્રિય ખાટા મીઠા ને જાણે છે, આત્મા ખાટા મીઠા પદાર્થ ને જાણતો પછી સ્વપ્ર પ્રકાશક. તો સ્વપ્ર પ્રકાશક માં શું છે કે આ એક સ્વ ને આ બધું ઉપર એમ નથી. સ્વપ્ર પ્રકાશક એક નિશ્ચય પ્રગટ થાય છે. જ્ઞાન કે સ્વ ને અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો છે. સ્વપ્રકાશક નિશ્ચય સ્વપ્રકાશક
અને વ્યવહાર પ્રકરણ પ્રકાશન ત્રણ જ્ઞાનીને છે અને એક ચોથો સફળ પ્રકાશક અજ્ઞાની પાસે છે. ચોથો સફળ પ્રકાશક અજ્ઞાની પાસે પણ છે, પણ અત્યારે આ વિશે આપણે ચાલે છે તે કોઈ ગીતા સમજદાર છે. પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા ભાવિંદ્રી વડે કરવામાં આવતા કેવો ગ્રાહક ગ્રાહકનો ખુલાસો કર્યો. ભાવિંદ્રી છે એ જાણના છે અને એવું જણાય છે. બધા આવતા જે ઇન્દ્રિયોના વિશે સ્પર્શ આદિ પદાર્થો ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે પ્રભુ. જાણે ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે છે, ઘ્રાણ ઇન્દ્રિય દુર્ગંધને સુગંધને જાણે છે, આત્મા નહીં. આત્મા તો આત્માને જાણે છે, આત્મા તો આત્માને જાણે છે અને ભાવિંદ્રી પણ જાણે છે. બસ પૂરું થઈ ગયું. વાત આ બધી ગાથાઓ માટે 10 ગાથા છે. સમીક્ષા શબ્દો છે ચોખા. એ કઈ ગાથા છે? 382 સુધી લાવો ને સમીક્ષા, લાવો ને સમીક્ષા. 373 થી 82 382 આ સમયસાર પૂરું થવાયું ને. ત્યારે આચાર્ય ભગવાને કહ્યું નામ જે હું કહી દઉં તમે દરા કોક તો વીરલા નીકળશે, ભલે જાજા ના નીકળે તો કઈ નહીં થોડા ભાઈ એનું તો કામ થશે. સત્ય વાત કહી દઉં.
શુભ કે અશુભ શબ્દ એમ નથી કે સાંભળો.
અને આત્મા અહીંથી છૂટીને આ સાંભળવા જતો નથી. ક્યાં નવરો છે કે શબ્દ સાંભળવા જાય, પોતે પોતાને જાણવામાં રોકાય કે એને જાણવા જાય. જો અહીંથી છૂટીને આ જાણવા જો તો રથ પડી ગયો. આત્મા લક્ષ્મણ નહીં આવે, આત્મા આત્મા નહીં આવે. એવી આ દસ ગાથા છે ઊંચામાં ઊંચી. બધું શાસ્ત્રમાં સમય સાર તો સમય સાર છે, ન ભૂતો ન ભવિષ્યતિ એવી ટીકા છે. પણ પક્ષ પડી ગયો છે, એક કરતા બુદ્ધિ અને એક પરની જ્ઞાતા. પરની જ્ઞાતા બુદ્ધિ પડી છે ને એટલે ઇન્દ્રિય જ્ઞાન પરને જાણવા જાય છે. ઇન્દ્રિય જ્ઞાન જ સ્ફૂર થાય, કેમ કે હું પરને જાણનારો છું, પરને જાણનારો છું, પરને જાણનારો છું. જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, બધું ભૂલાઈ ગયું. હું જ્ઞાતા છું એ ભૂલાઈ ગયું, અને કરતા આવી ગયો. કરતાના પક્ષમાં બન્યો છે. કોઈ કરતાના પક્ષમાં અને કોઈ જ્ઞાતાના પક્ષમાં પડેલા જીવો આત્માની ઉપલબ્ધિ કરી શકતા નથી. એમ છે ભાઈ, તેમને પોતાની ચેતન શક્તિનો સ્વયં અનુભવમાં આપું જે અસંખપણું. જો પરને જે જાણે છે એમાં ઇન્દ્રિય જ્ઞાન પરનો સંગ કરે છે. એ સંગ કેમ છૂટે? પરનો સંગ કેમ છૂટે? વ્યભિચાર કેમ છૂટે? પરના સંગવાળા પરિણામને પરમાત્મા વ્યભિચાર કહે છે. આગ્રા શબ્દો છે પણ કરુણાના છે. કરુણા આવી ગઈ છે ને કરુણા. અરે પરનો રથ છોડી દે અને કઈ આત્મા આવશે નહીં. સરું લક્ષ કર તો બધું આત્મા આવશે. હવે એને કેમ પરના પદાર્થોને જાણવાનું કેમ બંધ થાય કે અસંગ એવો આત્મા છે. જે પરિણામ પરનો સંગ કરે છે તે પરિણામ સારા નથી. તું તો અસંગી પરમાત્મા છો. અસંગીને ભાવ ઇન્દ્રનો સંગ નથી, દ્રવ્ય ઇન્દ્રનો સંગ નથી. અસંગીને પર પદાર્થનો પણ સંગ નથી. સંગ કરવા જાય તો દુઃખી થાય. સંગ છોડીને હું તો અસંગ છું, પરમાત્મા છું. મને કોઈનો સંગ અને કોઈની સાથે સંબંધ જ નથી ને. કરતા કર્મ સંબંધ નહીં, નિમિત્ત નહીં, ટીકની ને જ્ઞાતા નહીં. પણ અને જ્ઞાતા નહીં નો આ ભેદ પણ દેખાતો, અભેદમાં ભેદ દેખાતો, એનું નામ અનુભૂતિ કહેવામાં આવે છે. અસંગ કેવળે અસંગ નો બોલાવે છે, શ્રીમદ ને બોલાવે છે. અસંગ છે પરમાર્થીઓ, અસંગ છે પરમાત્મા. પરમાર્થી વાત ચાલે છે. સંગ છોડાવો, પરનો સંગ છોડાવી અને અસંગ એવા અસંગી આત્માનો સંગ કર, અસંગી એવા પરમાત્માનો સંગ કર, તો પરિણામ પવિત્ર થઈ જશે. સંગોને જરા પ્રગટ હશે. તે વડે સર્વથા પોતાથી જુદા થયા, ત્રણેયમાં સર્વથા છંદો ઉમેર્યો. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જેટલું થયું, આમ જે ઇન્દ્રિય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને જ્ઞેય નાયક શંકર નામનો દોષ આવતો હતો, ખીચડો એકત્વ, તે સગળો દૂર થવાથી એકત્વમાં એટલે એક પણામાં, એકત્વ એટલે એક પણામાં, આત્મા એક છે. એકત્વમાં સંકોચ કિરણને જ્ઞાન થવા પડે. સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્ય ત્રણેય દ્રવ્યથી ભાવિદ્રીના વિશે અન્ય દ્રવ્ય માટે પરમાત્મ જુદા એવા પોતાના આત્માને અનુભવે છે. અનુભવે છે પ્રત્યક્ષ. જે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે એને મોહને જીતી લીધો. ઇન્દ્રિય જ્ઞાનને જીતતા વિચ્છાત્મ જીતાઈ જાય છે. વિચ્છાત્મનો ઉત્પાદ થતો નથી. એને જીતેન્દ્રિય જીન કયો. ચોથા ગુણસ્થાને જીન છે, લઘુ નંદન છે સર્વજ્ઞનો. નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો છે. એવો છે તે જ્ઞાન સ્વભાવ. એવો છે આ જ્ઞાન સ્વભાવ. આ વિશ્વની સમસ્ત પદાર્થો ઉપર કરતો, ઉપર કરતો એટલે તેમને જાણવા છતાં તે રૂપ નહીં થતો. વિશ્વ જ્ઞાનમાં જ્ઞેય થાય પણ વિશ્વ રૂપે આત્મા થતો, જ્ઞેય રૂપે આત્મા થતો નથી. જ્ઞાન છૂટતો નથી,
એનું અનુભવ કર તો સંસારમાં આવશે અલ્પકાળમાં